જાન્યુઆરી 30, 1980, ફિનિક્સ, એરિઝોના. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 11.
આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે, તેની અંદર આત્માર્થી ના લક્ષણો ક્યાં? તો આત્માર્થી ના લક્ષણ ઉપર શ્રીમદજીએ 5 ગાથા લખેલી છે, તેમાં 4 નું વિવેચન પૂરું થયું, એટલે કે 37 ગાથા સુધી વિવેચન પૂરું થયું છે. આજે આપણે 38 કથાઓ ઉપર ચાલુ કરીશું. તો આત્માર્થી જે હોય એની લાયકાત કઈ? કયો જીવ આપણે આત્માર્થી ગણીએ, એનામાં એવી કઈ લાયકાત હોય તો એ આત્માર્થી ગણાય? તેમાં પ્રથમમાં પ્રથમ તો શ્રીમદજીએ કહ્યું કે આત્માર્થી હંમેશા સત્યનો શોધક હોય છે અને તેને માટે એ હંમેશા સદગુરુનો આશ્રય લે છે. સદગુરુના આશ્રય લીધા વિના સાચો મોક્ષ માર્ગ કદી મળી શકે નહીં, કેમ કે મોક્ષ માર્ગ જે છે તે સદગુરુના અંતરમાં છે, તેનું રહસ્ય સદગુરુ જાણે છે અને તેની નિસરા, તેની ઓળખાણ, તે પ્રત્યે અનન્ય ભક્તિ, સ્વાર્પણ ભાવ, જ્યાં સુધી જીવને ના આવે ત્યાં સુધી આત્માર્થી ગણાય નહીં. એટલે કે આત્માર્થી જીવ હંમેશા આત્મજ્ઞાની ગુરુની શોધ કરે અને એ શોધ કરી સમગ્ર ભાવ તેમને અર્પણ કરે, શરણાગતિ સ્વીકારે, અનન્ય એમની પ્રત્યે ભક્તિ હોય. અને આવો આત્માર્થી જીવ સંસારથી એને થાક લાગેલો છે, સંસારથી કંટાળ્યો છે. એને થયું છે કે સંસારમાં તો કોઈ પણ સ્થળે સુખ છે નહીં, એટલે હવે કે છે કામ માત્ર આત્માર્થનું, બીજો નહીં મને રોગ. એટલે કે આવા આત્માર્થી જીવને બીજી કોઈ પણ તમન્ના નથી, બીજી કોઈ પણ ઈચ્છા નથી, માત્ર એક જ ઈચ્છા છે કે હું સત્તર્મ પામી અને સંસાર માંથી કેવી રીતે છૂટું, એટલે દુઃખમાંથી કેવી રીતે છૂટું અને સાચું સુખ કેવી રીતે પ્રાપ્ત કરવું. આવી તમન્નાવાળો, આવી ઈચ્છાવાળો જે જીવ તે આત્માર્થી છે. હવે આટલી વાત કહ્યા પછી 38મી ગાથાની અંદર શ્રીમદજી થોડી વિશેષતાથી એને લક્ષણો કહે છે, થોડાક વિશેષ લક્ષણો કહે છે કે કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા ત્યાં આત્માર્થ નિવાસ. તો કે આત્માર્થ કેવો હોય? તો કે જેના કષાય ઉપશાંત થયા હોય, શાંત પડ્યા હોય, મંદ થઈ ગયા હોય. કષાયની મંદતા ખરેખર ક્યારે થાય એ બહુ સમજવા જેવી વાત છે. માત્ર ઉપર થી જે શાંત લાગે એના કશાય ખરેખર મંદ હોય એવી વાત નથી. એમ તો એકંદરે જીવ હોય એને આપણે કઈ કશાય કરતા જોતા નથી, બહાર કઈ ક્રોધ આદિ, લોભ આદિ એને ન દેખાય, પણ અંતરંગમાં તો એને તીવ્ર કશાય છે એમ ભગવાને કહ્યું છે. તો માત્ર બાહ્ય કોઈ ક્રોધ કરે વગર તો માન કરે, તેથી એને ઘણો ક્રોધ છે એમ પણ નથી, કેમ કે ક્રોધની વ્યાખ્યા અગર તો કસાયની વ્યાખ્યા જૈન દર્શનની અંદર બહુ વિશિષ્ટ રીતે કરેલી છે. કસાયના બે પ્રકાર, એક તો વ્યક્ત કસાય, બીજો અવ્યક્ત કસાય. તો લોકોને અગર તો સામાન્ય જીવને વ્યક્ત કસાય કોઈ હોય તેની જ ખબર છે. એટલે કે કોઈ ક્રોધ કરતો હોય, કોઈ તીવ્ર ક્રોધ કરતો હોય, બહારથી એના મુખ ઉપર દેખાય, એને બહુ ક્રોધી છે એમ માને. પરંતુ ખરેખર વસ્તુ સ્વરૂપ, કસાયનું સ્વરૂપનો જ્યારે વિચાર યથાર્થ કરવામાં આવે ત્યારે એમ છે નહીં. પરંતુ એની અંતરંગ કસાય શક્તિ કેટલી છે એની પર તો ભાગ્યે જ જીવનું ધ્યાન જાય છે. એક તો અંતરંગ કસાય શક્તિ છે અને એક વ્યક્ત ક્રોધ, વ્યક્ત કસાય. આ બે કસાયના પ્રકાર છે અને એ કસાયના ચાર પ્રકાર પાછા પાડેલા છે. અને આ જે કસાયના પ્રકાર પાડવામાં આવેલા છે તે કસાયના પ્રકાર ગુણસ્થાન અપેક્ષાએ પાડવામાં આવ્યા છે. આ એક વિશેષતા છે કે પ્રથમ ગુણસ્થાન કે સ્થિત જીવ અતિ શાંત બહારથી દેખાય, છતાં અંતરંગમાં તો એને અંતાનુબંધ કસાય છે જ. એટલે કે જે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને બહાર વ્યક્ત કસાય ન દેખાય, પણ અંતરંગ કસાય અંતાનુબંધ તીવ્ર એને હોય જ છે. એટલે જૈન દર્શનની અંદર ગુણસ્થાન અપેક્ષાએ આ વિભાગ પાડવામાં આવ્યા છે કે અંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાન વર્ણ, પ્રત્યાખ્યાન વર્ણ અને સંજલન કસાય. તો ચતુર્થ ગુણસ્થાન કે અંતાનુબંધી કસાઈ જાય, પંચમ ગુણસ્થાન કે અપ્રત્યાખ્યાન વર્ણ જાય, છઠ્ઠે સાતમે ગુણસ્થાન કે પ્રત્યાખ્યાન વર્ણ કસાઈ જાય અને બારમે ગુણસ્થાન કે સંજલન કસાઈ જાય. એટલે કે જ્યાં સુધી આ ગુણસ્થાનોને સ્પર્શ ન કરે ત્યાં સુધી એના કસાયની અંદર કોઈ ફરક પડતો નથી. એટલે કે માત્ર ત્રિ બાહ્ય ક્રોધ કરે એટલે તીવ્ર કસાય છે એમ છે નહીં. કેમ કે ભરત અને બાહુબળીજી એ તદભવ મોક્ષગામી જીવ હતા અને બે યુદ્ધ કર્યું તો એટલે સુધી કે ભરત મહારાજાએ ચક્ર ચલાવ્યું. કોઈને એમ લાગે કે કેટલું બધું તીવ્ર કસાય છે અને બહારથી તીવ્ર કસાય છે એવું સ્પષ્ટ દેખાય છે, તેમ છતાં બંને સમ્યક દ્રષ્ટિ જીવ હતા એટલે અંતાનુબધી ક્રોધ હતો જ નહીં. એટલે મુખ્ય જે ક્રોધ છે અંતાનુબધીનો એ ક્રોધનો ત્યાં અભાવ હતો એટલે તીવ્ર ક્રોધી નહોતા. અને અંતાનુબંધી કસાય હોય અને આ પ્રકારનો તીવ્ર ક્રોધ કરે તો એ નર્ક તિરિંચનું જ આયુષ્ય બાંધે. પરંતુ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે અને જે ચતુર્થ ગુણસ્થાનક છે, અગર તો જે આગળ ગુણસ્થાનક છે એટલે પંચમ ગુણસ્થાન સુધી તો રૌદ્ર ધ્યાનનો સ્વીકાર કરવામાં આવ્યો છે, તેમ છતાં બાહ્યથી એ તીવ્ર ક્રોધ ખરેખર મંદ ક્રોધ છે. અને પ્રથમ ગુણસ્થાનક સ્થિત એવો જીવ બહુ શાંત દેખાય, તેમ છતાં અંતરંગમાં એની કસાય શક્તિ ઘણી છે. સવાર સિદ્ધના દેવો ચતુર્થ ગુણસ્થાન કે સ્થિત છે અને ત્યાં બ્રહ્મચર્ય પાળે છે. ત્યારે પંચમ ગુણસ્થાન કે સ્થિત એવો જે ગ્રહસ્થ જે કુટુંબ સહિત છે અને જેને સ્ત્રી કુટુંબ પરિવાર છે, તેમ છતાં તેને કસાય ઓછો છે અને સર્વાસિદ્ધના દેવો ને કસાય વિશેષ છે. કારણ કે સર્વાસિદ્ધના દેવોને એક અંતાનુબંધી કસાય નો અભાવ છે, ત્યારે સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ પંચમ ગુણસ્થાનકે પરંતુ અનુબંધી અને પ્રત્યાખાની બંને કસાયનો ભાવ છે, એટલે ત્યાં બે કસાય, કસાયની ચોકડીમાંથી બે કસાય ગયા છે, ત્યાં એક કસાય ગયો છે, એટલે કે અંતરંગ કસાય શક્તિ કેટલી છે એ ઉપર કસાયનો આધાર છે, એટલે એ પ્રમાણે કસાય છે. તો અહીંયા કસાયની ઉપશાંતતા એવું વચન શ્રીમદજીએ કહ્યું છે કે ભાઈ કસાય આત્માર્થ જીવ હોય અને કસાય ઓછા હોય, એટલે કે એવો જીવને સ્વરૂપ પ્રાપ્ત કરવાની તીવ્ર જિજ્ઞાસા છે અને સાથે સાથે જગત પ્રત્યે એને વૈરાગ્ય છે. એથી કરીને એનું જે મિથ્યાત્વ છે એ મિથ્યાત્વ મોડું પડેલું છે. મિથ્યાત્વનો અંશો જે છે એ ઘણા ઘટેલા છે અને ધીરે 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 જેમ જેમ એનો પુરુષાર્થ વધે તેમ તેમ એ સમ્યક્ત્વની નજીક આવે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે. તો અહીં કહ્યું છે કે કસાયની ઉપશાંતતા, એટલે કે આ આત્માર્થી જેને માત્ર એક પરમાર્થ સિવાય બીજી કોઈ પણ ઈચ્છા નથી અને જે ભવે ખેદ કે ભવથી થાકી ગયો છે જગત પ્રત્યે, અંતરથી અંતરંગ વૈરાગ ભાવ ઉત્પન્ન થયો છે અને માત્ર મોક્ષ અભિલાષ, બીજી કોઈને ઈચ્છા નથી, કોઈ માન પાન કે રિદ્ધિ સિદ્ધિ આદિ એને મળે એવી એની ઈચ્છા નથી, માત્ર મોક્ષ અભિલાષ, એટલે કે આ બંધન જે સંસારનું બંધન છે તે બંધનથી હું કેમ છૂટું એવી ઈચ્છા વાળો, જેના કસાય મંદ થયા છે, જેને અંતરંગમાં વૈરાગ છે. ત્યાગ વસ્તુ જુદી છે, વૈરાગ વસ્તુ જુદી છે. બાહિર ત્યાગ જીવ કરી શકે પરંતુ તેમ એને વૈરાગ હોય એમ ન કહી શકાય, કેમ કે વૈરાગ છે તે અંતરાત્મ ગુણ છે અને આત્માર્થી જીવ ને વૈરાગ છે, એટલે કે આસક્તિ ઇન્દ્રિય વિષયો આદિની આસક્તિ અતિ મોડી પડી ગયેલી છે, એટલે જગતના ઇન્દ્રિય વિષયોની અંદર એની સુખ બુદ્ધિ અતિ મંદ થઈ ગઈ છે, એટલે કે તે વૈરાગવાન જેવો છે. તો આત્માથી કોને કહેવાય કે જેના અંતરની અંદર વૈરાગ છે, જેને માત્ર આ ભાવની અંદર મોક્ષ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી, સંસારનો જેને થાક લાગ્યો છે, સંસાર જેને કારાગ્રહ સમાન લાગે છે. શ્રીમદ જે વાત કરી છે મુમુક્ષુનું લક્ષણ શું, તો કે એને સંસાર છે તે કારાગ્રહ રૂપ લાગે છે અને કસાય મંદ પડ્યા છે. આવો જીવ છે તે આત્માર્થી છે, એટલે કે જેને કસાય મંદ પડ્યા છે, અંતરંગમાં વૈરાગ છે, માત્ર મોક્ષની અભિલાષા છે, સદગુરુની પ્રાપ્તિ જેને નક્કી કર્યું, સદગુરુની પ્રાપ્તિ કરવાની જેની અંતરંગ ઈચ્છા છે અને સદગુરુ કેવા હોય એ પોતે પણ જાણે છે, કેવા આત્મજ્ઞાની સદગુરુની નિશ્રા એ ઈચ્છે છે. માત્ર નિશ્રા ઈચ્છે છે એવું નહીં, પણ ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાદાન, એટલે કે મન વચન અને કાયાના ત્રણેય પ્રકારના યોગ્યો માત્ર સદગુરુ નિશ્રાએ સદગુરુ આજ્ઞાએ જ કાર્ય કરે એવી અંતરંગ જેની ઈચ્છા છે, સદગુરુ પ્રત્યે ભક્તિ છે, શરણાગતિ છે, તો આવો જીવ એને આત્માર્થી ગણ્યો છે. જેની અંદર આ જે લક્ષણો કયા, આ જે ગુણો કયા, આટલા ગુણો જેનામાં ન હોય તેને આત્માર્થી ગણવામાં આવતું નથી. કેમ કે આવી જ્યારે દશા હોય ત્યારે જ સદગુરુનો ઉપદેશ એના અંતરની અંદર પરિણામ પામે, સદગુરુ શું કહે છે તે યથાર્થ સમજી શકે. એટલે તો એની ભૂમિકા હોવી જોઈએ અંતરંગની, એટલે એને વિશુદ્ધિ એટલી શુદ્ધિ હોવી જોઈએ. જેની અંતરંગની શુદ્ધિ છે નહીં, અંતરંગના તીવ્ર કસાય છે, એ સદગુરુ શું કહે છે એ પણ યથાર્થ સમજી શકે નહીં. એટલે 39મી ગાથામાં શ્રીમદજી આ વાત કરે કે દશાને એવી જ્યાં સુધી જીવ લહે ના જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ. એ જ્યાં સુધી આવી યોગ્યતા જે જીવની નથી એ મોક્ષ માર્ગ પામવાને લાયક નથી. એટલે આ પાયાની વાત કરી. એ ઉપરાંત શ્રીમદજીએ એમના પત્ર સાહિત્યની અંદર પાત્ર જીવના લક્ષ્યમાં એ પણ વાત કરી. વાત તો એક જ છે પણ થોડી બીજી અપેક્ષા એ વધારે કોઈને સ્પષ્ટ સમજાય એટલા માટે વાત કરી છે કે જેની બુદ્ધિ સૂક્ષ્મ હોય, કેમ કે અહીં તો માર્ગ યથાર્થ સમજવાને માટે એની પાસે વિવેક હોવો જોઈએ. સૂક્ષ્મ બુદ્ધિ મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રપણ, આ ચાર ગુણ જે હોય એ મહાવીરના બોધને પાત્ર છે. એટલે કે એવો જીવ જે છે તે લાયક છે. તો જે જીતેન્દ્રિય છે, અંતરંગમાં વૈરાગ છે, કસાય ઉપશાંત થયા છે, ભૌતિક થાકેલો છે, આવો જીવ તે પાત્ર જીવ છે. અને જ્યાં સુધી આવો પાત્રતા ન હોય તો એ ના પાડી દીધી દશા ન એવી જ્યાં સુધી જીવ ન લે, જીવ લહે ન જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતરલોક. આવી યોગ્યતા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી મોક્ષ માર્ગ શું છે યથાર્થ સમજી શકે પણ નહીં, પામી પણ શકે. આ લક્ષણોની અંદર એક બીજી વાત પણ સાથે સાથે કહી દેવાય કે આવો જે જીવ હોય એ જે પોતાની જે આજીવિકા મેળવે એ આજીવિકાની અંદર એ માયા કપટ આદિ કંઈ કરે નહીં. સંપૂર્ણ પ્રમાણિકતાથી એ પોતાની આજીવિકા મેળવે. કોઈ કપટ, માયા આદિ એ ન કરે. તો આવો જ્યાં સુધી આવી દશા જીવની ન હોય ત્યાં સુધી પાત્ર નથી. અને ત્યાર પછી ગાથામાં કહ્યું કે આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. કે જ્યારે આવી યોગ્યતા જીવમાં હોય છે અને જ્યારે એ સદગુરુનો યોગ પણ એને પ્રાપ્ત થયો હોય છે ત્યારે સદગુરુ મોક્ષ માર્ગ માટે જે કંઈ કહે છે તે યથાર્થ સમજે છે. માત્ર બુદ્ધિપૂર્વક સમજે છે એટલું જ નહીં પણ આ બોધ અંતરંગ પરિણામ પામે એવી એની યોગ્યતા છે. એટલે અહીં કહ્યું કે સદગુરુ બોધ સુહાય, એટલે સદગુરુ નો બોધ છે એ અંતરમાં એને ઠરે, એટલે કે એ બુદ્ધિપૂર્વક આનો સ્વીકાર કરે, જેમ છે તેમ યથાર્થ સમજે. એનામાં યથાર્થ બોધ શું એ સમજવાની લાયકાત છે. એટલે વિવેકપૂર્વક આ બોધને પોતાના અંતરમાં ધારે અને પછી તેની ઉપર વિચારણા કરે. ઉપજે તે સુવિચારણા, આવો બોધ એને પ્રાપ્ત થાય આવા પાત્ર જીવને, તો બધ ઉપર વિચારણા કરે, ખૂબ ખૂબ મનન કરે, ચિંતન કરે અને એનું રહસ્ય શું છે એ વાર વાર ચિંતન દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરે અને સમજી અને એવું એ પ્રમાણે એના અંતરમાં પરિણામ પામે એના વર્તનની અંદર. વાતા તો કે આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સોહાય તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. કે આ વિચારણા સુખદાય થાય છે. સુખદાય એટલા માટે થાય છે કે જ્યાં સુધી સદગુરુનો બોધ હોય, સદગુરુ બોધ બીજો સદગુરુ જે બોધ આપવાના છે તો તે આત્માનું સ્વરૂપ કેવું છે એ યથાર્થ એને સમજાવે છે અને આવું યથાર્થ સ્વરૂપ સમજી એનો વિચાર કરી અને એના સ્વરૂપનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે. તો વિચારણા દ્વારા જ આવા સ્વરૂપના નિર્ણયનો પ્રયત્ન થઈ શકે. તો અહીંયા એ વાત કરે કે આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય અને આ બોધ કેવો હોય એ છપદ દ્વારા શ્રીમદજી આત્મસિદ્ધિની અંદર આગળ ઉપર કહેવાના છે કે છપદનો બોધ આપે છે અને જે કંઈ જરૂરી બીજી કંઈ વાતો હોય એ બધી વાતો કહે છે. મુખ્યપણે આત્મા કેવો છે, શું કરી શકે, શું ન કરી શકે, ફળનો ભોગતા છે કયા પ્રમાણે છે અને મોક્ષનો ઉપાય શું, આદિ બધી વાતો સદગુરુ એને સમજાવે આવા પાત્ર જીવને. નવો પાત્ર જીવ હોય તો સદગુરુની વાત સમજી શકે અને એ સમજી અને પછી અહીં વિચારણા શબ્દ છે, વિચાર માત્ર શબ્દ નથી, અહીંયા વિચારણા શબ્દ ખાસ મૂકો છે. તો વિચાર છે અને વિચારણા બંનેમાં ભેદ છે. વિચાર તો તૂટક આવે અને જતો રહે ત્યારે વિચારણા જે છે એ સળંગ વિચારણા છે, અખંડ વિચારણા છે, સતત એનું ચિંતન ચાલે છે. આત્માર્થ જીવ મોક્ષ માર્ગનું અગર સદગુરુ દ્વારા જે કઈ ઉપદેશ મળેલો છે મોક્ષ માર્ગનો તેનું સતત ચિંતન કરે છે અને એ ચિંતન દ્વારા યથાર્થ નિર્ણય કરી અને પરિણામ કરે છે, એટલે કે અંતરમાં ઉતારે છે, એ પ્રમાણેનું આચરણ થાય છે. તો શ્રીમદજીએ ઘણે ઠેકાણે વિચાર શબ્દ મૂકો છે. કર વિચાર તો પામ, ઔષધ વિચાર ધ્યાન. તો આ વિચાર જે છે એટલે માત્ર છૂટક ટૂટક વિચારની વાત નથી, એટલા માટે એમને ખાસ શબ્દ વિચારણા શબ્દ વાપર્યો છે. તો આવો પાત્ર જે સદગુરુ નિશ્રાય રહી એમના દ્વારા યથાર્થ બોધ સાંભળે, પરમાર્થ સ્વરૂપ અને એની પર વિચાર કરે તો જરૂર એ મોક્ષ માર્ગ મળે. કેમ કે મોક્ષ માર્ગ તો આત્મા આશ્રિત છે, મોક્ષ માર્ગ આત્માથી ભિન્ન નથી, આત્માની બહાર નથી, મન વચન અને કાયાના યોગોની પાર. તો આવો મોક્ષ માર્ગ આવી વિચારણા પછી જ મળે છે, એની પહેલા મળતો નથી. તીવ્ર અંતરની તીવ્ર ધગસથી જે આ કાર્ય કરવા જ બેઠો છે અને જગતનું કોઈ પણ કામ પ્રત્યે જેને રુચિ નથી એવો આત્માર્થી જીવ યથાર્થ બોધ સાંભળી ને વિચારણા કરે છે. તો અહીં વાત કરી. હવે કહે છે કે ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી પાખું સટપ જાય. એની પહેલા કહે છે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, તે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એટલે કે જે છ પદ દ્વારા સદગુરુ ઉપદેશ આપે છે એની ઉપર જે વિચારણા યથાર્થ કરે છે એવો મુમુક્ષુ જીવ એ મોક્ષ માર્ગને યથાર્થ પામે છે. કેમ કે કહે છે કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, અને આવું અંતર્જ્ઞાન જે પ્રગટે એનો મોહ નાશ પામે અને મોક્ષની નિર્વાણ પદ્મીને પ્રાપ્તિ થાય. તો આત્માર્થીના લક્ષણોની અંદર લક્ષણો બતાવી અને સદગુરુ એને યથાર્થ વિચારણા ઉપડે એટલા માટે એને બોધ આપે છે. છ પદનો ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષડપદાય. એટલે હવે શ્રી ગુરુ છે તે છ પદ એનું પોતે વિવેચન કરે છે. શા માટે વિવેચન કરે છે? કે મુમુક્ષુને વિચારણા ઉત્પન્ન થાય અને વિચારણા દ્વારા એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં એનો મોહ નાશ પામે અને મોક્ષની પ્રાપ્તિ થાય. તો સુવિચારણા માટે છ પદની વાત આત્મસિદ્ધિની અંદર કરીશ. છ પદ કહો, છ દ્રવ્યની વાત કહો, નવ તત્વની વાત કહો, દેવગુરુ શાસ્ત્રની વાત કહો, આ બધી વાતો એક જ પ્રકારની છે, એક જ છે. તો આવો જે પાત્ર જીવ છે એની આત્મા છેવટે તો છ પદથી કે છ દ્રવ્યના સ્વરૂપથી કે નવ તત્વથી બતાવવાનું છે. શું આત્માનું સ્વરૂપ અર્થ કેવું છે એ સ્વરૂપ બતાવી અને એ સ્વરૂપની શ્રદ્ધા કરાવે કરે જીવ, તો એને યથાર્થ શ્રદ્ધા થાય અને યથાર્થ શ્રદ્ધા થતા એને આત્મદર્શન પ્રાપ્ત થાય અને આત્મદર્શન જેને પ્રાપ્ત થાય એને મોક્ષ માર્ગની શરૂઆત થાય. મોક્ષ માર્ગની શરૂઆત આત્મદર્શનથી થાય છે, એની પહેલા મોક્ષ માર્ગ નથી. સાચો પ્રથમ વ્યવહાર મોક્ષ માર્ગ ગુરુ દ્વારા એ પ્રાપ્ત કરે. વ્યવહાર મોક્ષ માર્ગ એટલે નવ તત્વનું, છ પદનું કે દેવગુરુ શાસ્ત્રનું યથાર્થ જેમ છે તેમ જ્ઞાન કરવું, આ થયો પરોક્ષ મોક્ષ માર્ગ. પરોક્ષ એટલા માટે કે પ્રત્યક્ષ એને કંઈ આ શ્રદ્ધા છે એ પરોક્ષ શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા નથી. કોઈએ કહ્યું અને પોતે માન્યું, પરંતુ સાચી શ્રદ્ધા ત્યારે થાય કે જેવું પેજાએ કહ્યું એવું પોતે અનુભવે. જો આત્મા આવો છે એમ જો શ્રીગુરુ કહે તો શ્રીગુરુ પોતાના અનુભવ દ્વારા આત્મા કેવો છે એમ કહે છે, એ કંઈ શાસ્ત્રની વાત નથી કરતા. કેમ કે આત્મજ્ઞાની ગુરુની એ વાત લીધી છે કે જેને આત્મજ્ઞાન છે એને ગુરુ, એ ગુરુ છે. તો એવા આત્મ અનુભવી ગુરુ પોતાનો જે અનુભવ છે એ દ્વારા કહે છે. અને જ્યારે આ વાત શિષ્ય સાંભળે છે અને પોતે એની શ્રદ્ધા કરીને અંતરમાં ઉતરી અને આત્મજ્ઞાન પ્રગટ કરે ત્યારે એના હાથમાં મોક્ષ માર્ગ આવે. એની પહેલા તો કોઈ મોક્ષ માર્ગ છે નહીં. તો આવા મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે સુવિચારણા અત્યંત જરૂરી છે અને એ સુવિચારણા માટે છ પદની વાત આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર કહી છે. એ છ પદ એ ખરેખર તો આત્માનું સ્વરૂપ છે. તો એ આત્મ સ્વરૂપની વાત છ પદ દ્વારા કહેવામાં આવી છે કે છ પદમાં કહ્યું કે આત્મા છે તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ છ પદ, આ છ પદ કહો કે નવ તત્વ કહો. નવ તત્વની અંદર પણ કર્તાપણું, ભોક્તાપણું, મોક્ષ તત્વ, બંધ તત્વ એ બતાવ્યું છે. એટલે કે કરતા જીવ છે તો કરતા શેનો છે? કા તો રાગ દોષ હૃદયનો કરતા હોય, કાં તો સ્વભાવ ભાવનો કરતા હોય. તો રાગ દોષાદીનો જે કરતા થાય તે કર્મનો બંધ કરે. તેથી પાપ પુણ્ય આશ્રવ અને બંધ તત્વ એ રાગના કરતાપણામાં આવી જાય. અને રાગ રહિત અકસાય ભાવ કરે એ સંવર નિર્જરામાં આવે. અને સંવર નિર્જરા તે મોક્ષ માર્ગ છે. અને તેથી એ મોક્ષ માર્ગમાં જે ગમન કરે તેને મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે કે જૈન દર્શનની અંદર વસ્તુ સ્વરૂપ કેવું છે તે યથાર્થ બતાવ્યું છે. અને યથાર્થ બતાવવાની અંદર છ દ્રવ્યનું સ્વરૂપ દ્રવ્યાનિયોગની અંદર આ વિષયની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. અને છ દ્રવ્ય આખું જગત છે, તેમાં જગત એટલે લોક, આ લોકની અંદર છ દ્રવ્ય છે. આ લોકમાં તો એક જ દ્રવ્ય છે, આકાશ દ્રવ્ય છે, બાકી લોકની અંદર છ દ્રવ્ય છે. એ છ દ્રવ્યની અંદર આત્મા છે, આત્મા પણ એક દ્રવ્ય છે. અને એ દ્રવ્યનું વિસ્તારથી વિવેચન છ પદ દ્વારા કરવામાં આવ્યું છે, અગત નવ તત્વ દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કે હેય અને ઉપાદેય તત્વનું પરિજ્ઞાન જે યથાર્થ કરવું પડશે, તેને સમજવું પડશે. નવ તત્વ જેમ છે તેમ સમજી અને એને વિવેક કરવો પડશે, નક્કી કરવું પડશે કે આ નવ તત્વની અંદર હે તત્વ ક્યાં છે, ઉપાદેય તત્વ ક્યાં છે. અને એવો નિર્ણય કરી અને હે તત્વને હે રૂપ જાણે, ઉપાદેય તત્વને ગ્રહણ કરે તો એ મોક્ષમાં પામે. હવે એ જ વાત આ છ પદની અંદર આવે છે. વાત તો એક ને એક જ છે. અને આ છ પદ માત્ર જૈન દર્શનનું સ્વરૂપ બતાવે છે એમ નહીં, પણ જે જે ભિન્ન ભિન્ન ભારતીય દર્શનો છે તે પણ આ છ પદના યથાર્થ સમજની અંદર બાકીના બધા દર્શનો પણ સમજી શકાય એવી સુંદર સંકલન શ્રીમદજીએ કરેલી છે. તો આત્માર્થી જીવના લક્ષણો આપણે જોયા. અને એવા આત્માર્થી જીવને સદગુરુ અવબોધ આપે કે ઉપજે તે સ્વિચારણા મોક્ષ માર્ગ સમજાય ગુરુ શિષ્ય સંવાદથી ભાખું સદપદ. આ છ પદનું હવે હું ગુરુ અને શિષ્યના સંવાદ દ્વારા વિવેચન કરું છું આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર. અને પછી બે ગાથા દ્વારા એ છ પદ કયા છે તે બતાવે છે કે આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. અને સટસ્થાનિક સંક્ષેપમાં સટ દર્શન પણ એ સમજાવવા પરમાર્થને કયા જ્ઞાની. તો પાત્ર જીવને સદગુરુ આ છ પદનો ઉપદેશ આપે છે. અને એ છ પદનું વિસ્તારપૂર્વક વિવેચન આત્મસિદ્ધિની અંદર ગુરુ શિષ્ય સંવાદ દ્વારા કરવામાં આવ્યું છે. તો છ પદ એ પદની યથા શ્રદ્ધા કરવા મળશે. જે આ છ પદ છે તે આત્મ સ્વરૂપ છે, આત્મા છે. તો એ છ પદ દ્વારા આત્માનું જેમ છે તેમ શ્રીમદજીએ વર્ણન કરેલું છે. અને તે દ્વારા મુમુક્ષુને મોક્ષ માર્ગ યથાર્થ પ્રાપ્ત થાય તેવી સુંદર સંકલના એમને કરી છે. તો છ પદની અંદર પ્રથમ પદ કહ્યું કે આત્મા છે. હવે જો આત્માના અસ્તિત્વનો જો સ્વીકાર કરવામાં ના આવે તો પછી કોઈ વસ્તુ રહેતી જ નથી બાકી. પછી નિત્યત્વ આદિ કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ તો પછી, તો પહેલામાં પહેલો તો આત્મા છે એ પદ લીધું છે અને એ આત્મા છે એવો એમને નિર્ણય કરાયો છે. જો આત્મા છે, જ્યાં સુધી આત્માના અસ્તિત્વનો જો આપણે જો સ્વીકાર કરવામાં ના આવે તો જગતના જે બધા જીવો છે એ એમ જ સમજે છે કે દેહ છે તે જ આત્મા છે અને આત્મા જેવું કોઈ તત્વ કંઈ ભિન્ન છે નહીં. અને જો ભિન્ન તત્વ ન જ હોય, જેનું અસ્તિત્વ જ ન હોય, એની વિશેષ વાત કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો અહીં કહ્યું કે આત્મા જેવું એક તત્વ છે. તો પહેલામાં પહેલા અસ્તિત્વ આત્મ તત્વની સ્થાપના કરવામાં આવે છે અને જ્યાં સુધી આત્મા છે એવો નિર્ણય કરવામાં ના આવે ત્યાં સુધી એના વિશેષ ગુણો છે એની વાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે પ્રથમ પદની અંદર આત્મા છે અને છે એવું નક્કી કરાવવાને માટે તેમને ભિન્ન ભિન્ન દલીલો કરી છે. એટલે કે યુક્તિ દ્વારા જીવની આત્મા છે એવું સમજાયું છે. પ્રથમ તો જ્યારે જીવને સમજાવવામાં આવે તો એની પાસે કોઈ એવી વાત કરવામાં આવે કે જેથી કરીને અંતરમાં એમ થાય કે ભાઈ કંઈક છે તો ખરું જરૂર, એમ આ બધી વાત કરે છે મને પણ એમ લાગે છે કે આ વાતમાં કંઈક તથ્ય તો છે. એટલે યુક્તિ દ્વારા આ આત્મા છે એવું પ્રથમ વિવેચન શ્રીમદજીએ કરેલું છે. અને યુક્તિથી શિષ્યને આત્મા છે એવું નક્કી કરાવ્યું છે. એટલે એક વખત શિષ્યના અંતરની અંદર એ વાત બેસી જાય કે આત્મા છે અને ફરી ફરીને યુક્તિ દ્વારા, કેમ કે અનુભવ તો છે ને, સદગુરુ છે એને તો આત્માનો અનુભવ છે, એ તો આત્મા અનુભવી રહ્યા છે, આત્માનું સુખ અનુભવી રહ્યા છે વર્તમાનની અંદર, એ પોતે તો એમને તો આત્મા પ્રત્યક્ષ જ છે, સતત પ્રત્યક્ષ છે, એક મિનિટ પણ આત્માનો વિરહ એમને નથી. એવા સદગુરુ આત્માનો ઉપદેશ આપવાની વાત કરવાના છે. એવા સદગુરુ આત્માનો ઉપદેશ આપે છે કે જે સતત આત્માનો અનુભવ કરે છે. શ્રીમદજીએ સદગુરુના લક્ષ્યમાં કહ્યું કે સદગુરુ કેવા હોય તો કે જેને નિશ્ચિત આત્માનો ઉપયોગ છે. નિશ્ચિત ત્યાં એક સમય કે એક મિનિટ પણ આત્મજ્ઞાનીને પોતાના સ્વરૂપ અનુભવનો વિરહ નથી. પરંતુ જે શિષ્ય છે, જે કંઈ આત્મા સમજવાને માટે સદગુરુની પાસે આવ્યો છે, એની પાસે કોઈ એવો અનુભવ નથી. તો એને પ્રથમ તો સદગુરુ પાસેથી સાંભળી અને પરોક્ષ શ્રદ્ધા કરવી પડશે. અને પરોક્ષ શ્રદ્ધાની અંદર જે કંઈ યુક્તિ છે, જે કંઈ દલીલો છે, એ દલીલો રજૂ એની સામે કરી અને આત્મા છે એવો પરોક્ષ નિર્ણય એને કરાવે છે. પ્રત્યક્ષ નિર્ણયની વાત નથી. પ્રત્યક્ષ નિર્ણય તો પછી વિચારણા કરશે શિષ્ય અને પોતાનો જો યથાર્થ પુરુષાર્થ હશે તો એને પ્રત્યક્ષ અનુભવ દ્વારા નિર્ણય થશે. પણ તેની પહેલા એને આત્મા છે એવો પરોક્ષ નિર્ણય કરાવે છે. એટલે અહીંયા શ્રીમદજી આપણે શ્રીમદજીએ આત્માર્થીના લક્ષણ કયા અને અભાવ આત્માર્થી શિષ્ય હોત તો આત્માર્થી શિષ્ય સદગુરુ પાસે જાય અને એ આત્મજ્ઞાની સદગુરુ એને આ છ પદનું વિવેચન કરી અને છ પદનો એને ઉપદેશ આપે કે જેના દ્વારા એના અંતરની અંદર આ છ પદની પરોક્ષ શ્રદ્ધા થાય. તો હવે પછી આત્મા છે, શિષ્ય કહે છે કે અમને તો આત્મા જેવું કંઈ દેખાતું નથી અને એની દલીલો રજૂ કરશે અને ત્યાર પછી સદગુરુ એ દલીલોનો અગત્યના પ્રશ્નોનો ઉત્તર આપશે એની વાત હવે પછી આપણે કરીશું.